તારીખ 13-10-1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 12 પ્રવચન નંબર 37 શરૂઆતમાં અવાજ ધીમો
Thank you. Thank you. વેપાર વાણિજ્ય શીખડાવ્યા, ઉદ્યોગ શીખડાવ્યા, ખેતી શીખડાવી, લડાઈ શીખડાવી, બધું, અને સેવા કેમ કરવી એ પણ શીખડાવ્યું, બધું શીખડાવ્યું. આજે ચાર છે ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, એ ચારે જે આશ્રમ છે એ આશ્રમની બધી સમજણ આપી એમને. 80 લાખ પૂર્વે એમણે ગ્રહસ્થ અવસ્થામાં પસાર કર્યા પછી 1 લાખ પૂર્વ બાકી રહ્યા ત્યારે એમને કેવળ જ્ઞાન. હા બરાબર લાગે, પણ એ ખેર પછા પોતે એ પાપનું નિવારણ કરી શક્યા એ નહીં, ભાવમાં કાપી નાખ્યો. જ્યારે કર્યા ત્યારે એના કર્મ બંધાણા, પણ એ કર્મ એવા નહોતા બંધાણા કે એમને બીજો ભાવ કરવો પડે, નવું આયુષ પડે, એવા કર્મો એવા રસથી એ પરિણામ નહોતા થતા. અંદરમાં આત્મા ભિન્ન રહી જતો હતો અને વિકલ્પ ઉઠતો હતો, વાણીની પ્રવૃત્તિ થતી, લોકો સમજતા હતા. બસ પોતે અંદરમાં ભિન્ન રહેતા હતા એટલે કર્મ એવા નહોતા બંધાતા કે જે અજ્ઞાનીઓને બંધાય, એવા કર્મ એને બંધાતા નહોતા. તો જે કાંઈ અલ્પ સ્થિતિવાળા, અલ્પરસથી અનુભાગ જ્યારે અલ્પ હોય ત્યારે સ્થિતિ અલ્પ પડે ઘાતિયાની. તો એ અલ્પ સ્થિતિવાળા જે બંધાણા એનો ઉદય પાછો તેને તે ભાવમાં તરત આવ્યો. મોટા ભાગે અજ્ઞાની જીવોને તીવ્ર રસથી કર્મ બંધાતા હોવાથી એનો ઉદય બીજા ભાવમાં આવે છે. જે અહીંયા કર્મ બાંધે છે હવે પછીના ભાવમાં ભોગવશે. પૂર્વે જે ભાવમાં બાંધ્યા છે અજ્ઞાન પણ એ અત્યારે ભોગવે છે. આ સ્થિતિ જયારે જ્ઞાનીને અલ્પ સ્થિતિ બંધાતી હોવાથી એને ઘણા કર્મ તેને તે ભાવમાં ઉદયમાં આવી જાય છે. એટલે તેને તે ભાવમાં એ બધું લેણ દેણ ચોખ્ખી કરે છે, હિસાબ કિતાબ ચોખ્ખો કરી લાઈન ક્લિયર કરીને વ્યા જાય છે, મુક્તિમાં ચાલ્યા જાય છે. એમાં કઈ કર્મ કઈ શરમ ન રાખે કે આ તીર્થંકરનો જીવ છે માટે મારે ન બંધાવવું એમ નથી. એ તો જેવો ભાવ થયો બિલકુલ એવું બંધન સામે. કુદરતની વ્યવસ્થા છે, કર્મમાં એ જાતના પરમાણુમાં કારણ વર્ગણામાં યોગ્યતા છે, સીધા એ નિબંધન થાય છે. એમાં કઈ ચાલે નહીં કોઈનું. શ્રેણીક મહારાજા છે કે નહીં પહેલી નરકમાં? હે, તીર્થંકર દ્રવ છે, પહેલા તીર્થંકર થશે. મહાપદ્મ નામના આવતી ચોવીસીમાં આ ભરત ક્ષેત્રમાં, પાછા ભરત બે છે, જૈન અત્યારે તો નામ જૈન છે પણ કોઈને ખબર નથી, કઈ ક્ષેત્રની ખબર નથી. બે ભરત છે, બે ઈરાવત છે, એ કર્મભૂમિના જે ક્ષેત્રો છે મહાવિદ્યાદિ, એમાં આ ભરત ક્ષેત્રમાં એ પહેલી ચોવીસીના પહેલા તીર્થંકર થવાના. એમને કેમ ત્યાં જવું પડ્યું? બે ભાવ થયા માટે જવાનો છે. એમાં તીર્થંકરનો જીવ છે માટે એના માટે કાંઈ ઓછું અદભુત જોખવાની વાત નથી. અન્ય મતની જેમ નથી, ભગવાનને દોષ લાગે નહીં એ વાત અહીંયા નથી. દોષ કરે અને દોષ લાગે, લાગે ને લાગે ન્યાયનો વિષય છે. જેવો દોષ કરે એવો દોષ ભોગવવો પડે, એમાં બીજું કાંઈ ચાલે નહીં. પછી ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર એને કોઈને માટે કાંઈ ફેર નથી. ચાલો, એ બીજો વિષય થયો. અહીંયા તો એમ લેવું છે કે ભાવમાં ભાવનું આવરણ છે, જેમ કે આનંદ આત્માનો સ્વભાવ છે, સુખ આત્માનો સ્વભાવ છે. એ આવૃત થાય છે ત્યારે દુઃખ રૂપે પરિણમે છે. સુખ સુખ આવૃત થઈ જાય છે, સુખ ઉપભોગમાં આવતું નથી. તો સુખ ગુણ છે એનું પરિણમન કે દુઃખરૂપ થાય છે? ઉલટું પરિણમન, વિકૃત થઈ જાય છે પરિણમન. જેમ કેરી બગડી ગઈ એમ સુખની અવસ્થા બગડી ગઈ તો દુઃખ થયું. જે સુગંધ આવતી હતી એમાંથી દુર્ગંધ આવવા માંડે છે, એની અવસ્થા એ પલટો માર્યો છે. એ તો નિમિત્ત પણ લ્યો તમે, ગમે તે નિમિત્ત, ગમે તે ગુણનું કહો, નિમિત્ત બીજા દ્રવ્યનું કહો, પણ એ બધી વાત નિમિત્તની છે. ગુણ પોતે ત્રિકાળ શાશ્વત ઉપાદાન શક્તિ સ્વરૂપે છે. ઉપાદાન એટલે નિજ શક્તિ. ગુણમાં અનંતી શક્તિ છે. એ ગુણ પોતે જ ઊંધો પરિણમે છે, ત્યાં બીજો કોઈ ઉપાય નથી. ત્યાં બીજો કોઈ ઉપાય નથી. આપણે એમાં વિચારવું શું જોઈએ, નહીતર માણસને તકલીફ થાય એવું છે આ બધા લાંબા વિચારમાં. કેમ કે કેટલોક વિષય આમાં અપ્રયોજન બતાવે છે. પ્રયોજનના દ્રષ્ટિકોણથી આ બધો વિચાર એને કરી લેવો જોઈએ. કે આ જીવ પોતે છે એ અનાદિથી પરિભ્રમણ કરે છે કે મોક્ષ માગ્યો છે ત્યારે પરિભ્રમણ એનું ચાલુ છે, પરિભ્રમણ કરી દીધું છે, બરાબર છે. હવે સુખી છે કે દુઃખી છે, આ નક્કી કરી લીધું. જો દુઃખી હોય તો એને સુખ ક્યાં છે ને કેમ પ્રાપ્ત થાય એ વાત બતાવવામાં આવે છે. જો એ સુખી હોય તો લહેર કરે, હજી સુખમાં હજી એને કઈ સાચું સુખ મળવાનો અવકાશ નથી. આ સિદ્ધિ સિદ્ધિ વાત છે. એટલે એને દરેક જીવે શાસ્ત્રમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે એને પોતાનો આ વિચાર કરવો પડે કે તને ભૂખ લાગી છે તો તને ખાવું ભાવશે, ભૂખ નથી લાગી તો તું ટાયલા કરીશ કેમ આ રોટલીને દાજ પડી ગઈ છે. જો રોટલીને દાજ ન પડી તો કે આ કાચી કેમ દેખાય છે, ગાવ નથી ખાવું. જો દાદ ન પડી હોય તો કાચી કરીને અડસેલો મળે, અને દાદ પડી હોય તો કે બાળી નાખી એમ કરીને અડસેલો મળે, એને પહોંચે કેવી રીતે? બેમાંથી એક તો થવાનું છે, ત્રીજી કોઈ વ્યવસ્થા નથી એની. તને ભૂખ લાગી છે, તને સંસાર તને દુઃખમય લાગ્યો છે, ભાષો છે, અનુભવાયો છે. તને દુઃખ લાગે તો દુઃખથી ખસવાનો અને સુખમય થવાનો આ ઉપાય છે. બાકી બધી લાંબી વાતોના ગાડા પર આવ્યું છે, પછી અહીંયાથી પકડવું. કે છે કે મતિ જ્ઞાનાવરણ છે ત્યારે ભાવમાં અલ્પજ્ઞપણું છે કે હા અલ્પજ્ઞપણું છે. એ અલ્પજ્ઞપણું દૂર થવા માટે જે લક્ષણથી સર્વજ્ઞ શક્તિની ઓળખાણ થાય છે, સર્વજ્ઞ સ્વભાવી આત્મા ઓળખાય છે, એની ઓળખાણ કરતા એના આધારે એના નિમિત્તે એના અવલંબને સર્વજ્ઞ શક્તિ અહીંયા એ નીચે લેશે, નીચેથી ત્રીજી લીટી છે. એ પ્રમાણે મતિ જ્ઞાનીને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં જ એવો જાગ્યો કે અંશે હજીઓ આંશિક મતિ જ્ઞાનમાં કે કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વારા આવ્યું. હું ત્રિકાળ શુદ્ધ છું, કેવળ જ્ઞાન સ્વરૂપી સર્વજ્ઞ સ્વભાવી છું. એવું જે શુદ્ધ કેવળ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, એનું શુદ્ધપણું, એનું સ્વભાવપણું, એનું સ્વરૂપપણું પ્રતીતિ દ્વારા મતિ જ્ઞાનમાં આવ્યું. મતિની જ્ઞાનમાં સંપૂર્ણ શુદ્ધતા ભાસી પોતાની, ત્યારે તે અશુદ્ધત્વ અંશને પણ પોતાનો કલ્પતો નથી. પછી જે પરસત્તા અવલંબનશીલ મતિ જ્ઞાનનો અંશ રહ્યો તે અશુદ્ધત્વ અંશ છે, એ અશુદ્ધપણાનો અંશ છે, એ મારો નહીં. રાગ તો મારો નહીં નહીં ને નહીં, પણ એને પરસત્તા અવલંબનશીલ મતિ જ્ઞાનનો અંશ છે એને પણ પોતાનો કલ્પતો નથી. કેમ કે એને શુદ્ધત્વ પોતાનું જ્ઞાનમાં આવ્યું, શુદ્ધત્વ જ્ઞાનમાં આવ્યું તો હું શુદ્ધ પણ છું ને હું અશુદ્ધ પણ છું એમ જ્ઞાનમાં આવ્યું છે, કે હું પરિપૂર્ણ શુદ્ધ છું એમ એને મતિ જ્ઞાનમાં આવ્યું છે. તેથી તે મતિ જ્ઞાન કેવળ જ્ઞાન રૂપે પ્રગટ થઈ જશે. આના જ ઉપર ગુરુદેવના પ્રવચનોમાંથી બોલાયો છે આપણે. મતિ જ્ઞાન એમ કે અંશે જ્ઞાન થયું, એમાં મતિ જ્ઞાન એવું થયું છે કે કેવળ જ્ઞાનને કેવળ જ્ઞાન રૂપે સર્વજ્ઞપણે પરિણમી જશે એવી વાત છે. નિર્વિકલ્પ કહો કે આત્માનો અનુભવ કહો, બંને એક છે, એક જ છે. જીવની શક્તિ તો જ્ઞાન શક્તિ લઈએ તો, જીવની શક્તિ તો ત્રણ કાળ ત્રણ લોકને જાણવાની છે, આ મૂળ શક્તિ છે ઉપાદાન માટે. તેમાં જ્ઞાન જ્ઞાનને વેદે, જો રાગનો આધાર કાઢી નાખ્યો, જ્ઞાન જ્ઞાન ને વેદે, જ્ઞાન પોતે પોતાને વેદે. કારણ કે વેદક પોતાને પોતાનો વેદક પણ સ્વભાવથી પોતામાં છે. જ્યાં અવલોકન થી ઉપયોગ એના ઉપર મૂક્યો ત્યાં એને વેદન અનુભવ ગોચર થયો. તેમાં જ્ઞાન જ્ઞાન ને વેદે તેટલો જ્ઞાન નો વિકાસ થયો. અહીંયા મતિ જ્ઞાન માં જ્ઞાન જ્ઞાન ને વેદે એટલો જ્યાં જ્ઞાન નો વિકાસ થયો, અહીંયા મતિ જ્ઞાન નો વિકાસ થયો. એક પડદો ગયો, તે અંશ સર્વજ્ઞ શક્તિ ને પ્રગટ કરશે. આમ દીધી છે. આ બધી અનુભવ ના ઊંડાણ ની વાતો છે. સ્વરૂપાનુભવ ચોથે ગુણ સ્થાને પ્રગટે છે અને પહેલો મતિ જ્ઞાન નો પડદો ખસે છે ત્યારે એમ કહે છે ભગવાન કે એને જ્ઞાન નો આટલો જે વિકાસ થયો, પહેલો પડદો ગયો, આ અંશ સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરનારો છે. એ સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરશે. સર્વજ્ઞ શક્તિ તો ત્રિકાળ છે શક્તિ, પણ તેનું વેદન થયું, આશ્રય એનો લીધો છે અભેદપણે. અને એ સર્વજ્ઞ શક્તિના આધારે સ્વસંવેદન થયું છે. આ સ્વસંવેદન થયું છે એ સર્વજ્ઞ શક્તિના આધારે થયું છે. સર્વજ્ઞ શક્તિનો પિંડ છે એના આધારે થયું છે. કઈ પુણ્ય પાપના આધારે કે રાગના આધારે આ જ્ઞાન થયું નથી. આમ જ્યાં જુદો પડી ગયો અંદર વિકલ્પમાંથી, નિર્વિકલ્પ થયો, એ કેવળ જ્ઞાનને પ્રગટ કરશે. એનું કેવળ જ્ઞાન એડવાન્સમાં બુક થઈ ગયું, રજીસ્ટર થઈ ગયું. આ માણસ મુસાફરી કરે છે ત્યારે એની પાસે આરક્ષણની ટિકિટ હોય છે, રિઝર્વેશન ટિકિટ. પછી એને કઈ ચિંતા રહેશે કે મારી જગ્યા કોક લઈ લેશે, બે કલાક પહેલા જઈને પ્લેટફોર્મ ઉપર જઈને બેસો, જગ્યા લઈ લેશે, એની સીટ રિઝર્વ થઈ ગઈ, નિશ્ચિંત થઈ ગયો. અહીંયા જ્યાં અનુભવ થયો ત્યાં જીવ નિશ્ચિંત થઈ ગયો. એને પ્રતીતિ આવી ગઈ કેવળ જ્ઞાનની, સર્વજ્ઞ શક્તિને સ્પર્શો છો, સર્વજ્ઞ શક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે, ઉત્પન્ન થયા વિના રહેશે નહીં. આમ આવે છે. સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરશે, મતિ જ્ઞાન શબ્દ નથી લાવ્યો. ટુકડો લીધો છે ને, આખું પ્રવચન ચાલ્યું હોય એમાંથી એક ટુકડો લીધો છે. વાત પહેલી મતિ જ્ઞાન ની છે. મતિ જ્ઞાન આવરણ જાય છે, સાથો સાથ જ શ્રુત જ્ઞાન આવરણ પણ જાય છે. એટલે મતિ અને શ્રુત બંને સમ્યક થાય છે. સમ્યક થાય છે એટલે આત્મ સન્મુખ થાય છે અને પોતાના સર્વજ્ઞ સ્વભાવી આત્માનો સાક્ષાત અનુભવ કરે છે. પોતાના સિદ્ધ પદનો 14 સ્થાનથી પાર એવું જે પોતાનું પદ છે એ પરમાત્મ પદનો સાક્ષાત અનુભવ કરે છે. એમાં એને અનુમાન લગાડવાનો વિષય નથી. એ રાગના આધારે કે અનુમાનના આધારે એમ છે એમ ત્યાં નથી. એવું સ્વસંવેદન મતિ જ્ઞાન વડે થયું. એ નીચે લીધું છે ને, તો એ પહેલા બધા આવરણ જવાની વાત લીધી છે શરૂઆતમાં. જે પહેલો પડદો છે એ ગયો, ત્યાં સ્વરૂપનું મનન થયું. આનું નામ સ્વરૂપનું મનન છે. અને અનાદિથી પરમનન હતું તે મટ્યું. જે સંયોગની ઉપાધિ કર્યા કરતો હતો એ બધું મટ્યું. આનું આમ થવું જોઈએ, આનું આમ થવું જોઈએ, આનું આમ થવું જોઈએ, આનું આમ થવું જોઈએ, એ બધું એને પરમનન હતું એ મટ્યું. ક્યારે મટ્યું કે અહીંયા સ્વમનન થયું ત્યારે. સ્વમનન ઉત્પન્ન થયા વિના કોઈને પરનું મનન મટે એ વાત બનતી નથી. કર્યા જ કરે પછી. પછી અનંતર, અનંતર એટલે આંતરો પીડ્યા વિના શુદ્ધ જ્ઞાન પ્રગટે છે એમ કહે છે. એવી પ્રતીતિ થઈ કે પછી એક સમયનો આતરો નથી, તત્કાળ જ એમ લેવું છે, તે જ સમયે બે એક જ સાથે સમ્યક થાય છે, પણ મતિપૂર્વક સ્વરૂપ થાય એમ કહેવામાં આવે છે. પછી અનંતર એવી પ્રતીતિ થઈ કે જેમ કોઈ પુરુષ દરિદ્રી છે, કરજે ઘેરાયો છે, દેવાદાર થઈ ગયો છે, તેની પાસે ચિંતામણી છે, એને ખબર નથી મારી પાસે ચિંતામણી છે, ત્યારે કોઈએ કહ્યું કે આ ચિંતામણીના પ્રભાવથી વિધિ નિસ્તરી રહી છે, ફલાણાને ફળ આપ્યું હતું તો તમે હવે નિધિ તો લ્યો, સાક્ષાત્કાર થયે સર્વ ફળને પામશો. ચિંતામણી રત્નનો એમ કલ્પના કરવામાં આવે છે કે જેની પાસે ચિંતામણી રત્ન હોય, જે ચિંતવે તેને મળે. સાત માળનો સોનાનો મહેલ થાય એટલે સાત માળનો સોનાનો મહેલ થાય, એનું નામ ચિંતામણી હતું નથી કઈ. આ તો લોકોની જેમ અમૃતની કલ્પના છે એમ આવી બધી કલ્પનાઓ છે. એ કલ્પવૃક્ષ છે, સાચું છે, ભગવાનને હોય છે, ભગવાનને હોય છે અતિશયમાં કલ્પવૃક્ષ છે, પણ ભગવાન કલ્પવૃક્ષનો ઉપયોગ નથી કરતા. જેને કલ્પવૃક્ષ હોય છે પૂર્વના યોગે, એ કલ્પવૃક્ષની સામે જોતા નથી. જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ, જરા એમ લીધું ભગવાનની સ્તુતિ કરી ત્યારે. અને જેને પૂદગળના સુખની ને પૂદગળમાં સુખની કલ્પના છે, એ વિચારે છે કે મારી પાસે એવું હોય તો હું તો આમ કલ્પના કરું, ને હું તો આમ કરું, એમ બધું આવે, ગડબડ છે બધી. પ્રતીતિમાં તો ચિંતામણી પાયમાં જીવો હર્ષ થયો છે. શું કહે છે કે ચિંતામણી એની પાસે હતો, એને ખબર નહોતી ત્યારે ચિંતામણીમાં હું દરિદ્રી છું તેવો એને અનુભવ હતો. હવે ચિંતામણી કઈ ખોવાઈ ગયો નહોતો. દ્રષ્ટાંતમાં એટલો જ પોઈન્ટ લેવાનો છે કે એને ભાન થયું, બીજાએ એમ કહ્યું કે ચિંતામણી તારી પાસે છે, તો ચિંતામણી પ્રાપ્ત થયું એટલો હર્ષ એને થયો. જયારે નવો ચિંતામણી એને પ્રાપ્ત થઈ ગયો હોય એટલો બધો એને હરખ થયો. નવો થયો એ તો હતો જ એની પાસે, પણ હરખ થયો એ એવો હરખ થયો કે જાણે એને નવો ચિંતામણી પ્રાપ્ત થયો હોય એવો એને હર્ષ થાય છે. એમ આ આત્માને સર્વજ્ઞ સ્વભાવી અનંત ગુણમય આત્મા, અનંત સુખમય ને અનંત આનંદમય આત્મા તો અનાદિથી છે, પણ એનું ભાન રહેતું નહીં હોવાથી, એનું ભાન નહીં હોવાથી પોતે દરિદ્રી થઈને જગતમાં ફરે છે, પૂદગળ પાસે સુખ માગે છે કે આટલી અનુકૂળતા થાય તો મને સુખ, આટલું આટલા સંયોગો આમ રહે તો મને ફાવે નહીં, આમ થાય તો મને ફાવે ને આમ થાય તો મને ફાવે નહીં, આ મને ઈષ્ટ છે ને આ મને અનિષ્ટ છે. શ્રી ગુરુ ચિંતામણી બતાવે છે કે જે ચિંતામણીને પોતાના ચિંતામણી રત્નને જોવે છે એને જાણે નવો પાયમો હોય એટલો હર્ષ થાય છે. ત્યાં જ્ઞાન તો એવું થાય છે કે અનાદિથી હતો તો આવો જ, પણ મેં સામું જોયું નહોતો તો એટલો હર્ષ થાય છે. બતાવનાર પ્રત્યે એને સર્વસ્વ આપ્યું હોય એવો ભાવ એને આવે ભક્તિ, અરે આપે મને સર્વસ્વ આપી દીધું, હતું તો સર્વસ્વ પોતાનું પોતાની પાસે, પણ આપ્યું એમ એને ભાવ આવે છે. કેમ કે ન દેખાડ્યું હોત ને પોતે ન જોયો હોત તો અનંતકાળ કેટલો પરિભ્રમણ કરત, આવી જ લાચાર દરિદ્રી અવસ્થામાં એનો કોઈ છેડો નથી. એટલે પ્રતીતિમાં એમ વિશ્વાસમાં તો ચિંતામણી પાયમાં જીવો હર્ષ થયો છે, એમ જીવને પોતાની પ્રતીતિ આવે છે ત્યારે એને આત્મપ્રાપ્તિમાં પૂરેપૂરો આત્મા પ્રગટપણે એને પ્રાપ્ત થઈ ગયો છે એવી પ્રતીતિમાં એને એનું સુખ અને આનંદ ઉપજ્યા વિના રહે નહીં. અનંત સુખ નો ભંડાર છે પોતે, એમ જ્યાં પોતાને પ્રતીતિ આવે છે ત્યારે એને અવસ્થામાં પ્રતીતિની સાથે સુખ થયા વિના કેમ રહે? એને સુખ થાય થાય ને થાય, સ્વાભાવિક છે. એ પ્રમાણે હવે અહીંથી લે છે કે મતિ જ્ઞાની ને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં જ એવો જાગ્યો. હજી તો મતિ નાનાવરણનો પડદો ખીસો છે. મતિ જ્ઞાની ને સ્વરૂપનો પ્રભાવ એક દેશમાં જ એવો જાગ્યો કે કેવળ જ્ઞાનનું શુદ્ધત્વ પ્રતીતિ દ્વારા આવ્યું. કેવળ જ્ઞાન કેટલું શુદ્ધ છે, સંપૂર્ણ શુદ્ધ એવું કેવળ જ્ઞાન કહો કે સંપૂર્ણ શુદ્ધ એવું આત્માનું સ્વરૂપ કહો, એ પ્રતીતિમાં એને આવ્યું કે હું આવો ત્રિકાળ શુદ્ધ છું. એવું એક અંશ જ્ઞાનમાં એવું આવ્યું, એવા પ્રકારથી આવ્યું કે ત્યાર પછી તે અવસ્થાના કોઈ અશુદ્ધપણાના અંશને પોતા સ્વરૂપે કલ્પનામાં લેતો પહેલા માનતો તો એની કલ્પના હતી એમ કે છે. કેમ કે સ્વરૂપે તો પહેલા શુદ્ધ જ હતો, પણ શુદ્ધ સ્વરૂપને જોયા પછી એને અશુદ્ધતાનો અંશ અશુદ્ધતા રૂપે જણાય છે, પણ પોતા સ્વરૂપે જણાતો નથી. કેવી વિચિત્રતા છે. અશુદ્ધપણાનું કેવળ જ્ઞાન પ્રગટ ન થાય, મોક્ષમાં ન જાય ત્યાં સુધી સાધક અવસ્થામાં મતિ જ્ઞાન જ્ઞાન શુદ્ધ થયા પછી રાગાદી અશુદ્ધતા રહે, પર સત્તાવલંબનશીલ જ્ઞાનની અશુદ્ધતા રહે, બિન બિન પ્રકારની અશુદ્ધતા છે પણ અશુદ્ધતા તો રહે, એવો સુખમાં પણ સુખ ગુણ આંશિક સુખ પણ પરિણમે, અંશે દુઃખ પણ પરિણમે, એમ એ બધા જે પ્રકાર થાય એમાં જેટલા અશુદ્ધ અંશો છે એને એક ન્યાયે તે અશુદ્ધ નહીં થી પોતાના જાણે, અને એક ન્યાય એટલે શુદ્ધ નહીં થી એને પોતાના ન જાણે. બે નહીં નું જ્ઞાન એને એક સાથે હોય, વારા ફરતી હોય નહીં, એક સાથે એને બંને નહીં ના વિષયભૂત પદાર્થ નું જ્ઞાન એક સાથે એને વર્તે છે, અને એ બંને એક વ્યવહાર નહીં છે, એક નિશ્ચય નહીં છે. એ બંને જ્ઞાન એક સાથે એના પ્રમાણ જ્ઞાનમાં વર્તતું હોવાથી એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. આવી અવળી સવળી અટપટી વાતો હોવાથી એમ લાગે કે ઘડીકમાં એમ કહે છે કે રાગ પોતાનો છે, ઘડી કહે છે કે રાગ પોતાનો નથી. આ કઈ રીતે કહે છે? કઈ બે નહીં થી કથન આવે છે. પ્રમાણ જ્ઞાનમાં તો શુદ્ધાશુદ્ધ વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું બરાબર જણાય છે, અનુભવાય છે, અને એમાં કઈ બીજો ગોટો થતો નથી. પણ એનું વજન છે શુદ્ધતા ઉપર, એનું વજન અશુદ્ધતા ઉપર જરા પણ નથી. શુદ્ધતાને પણ જાણી છે, સ્વરૂપની શુદ્ધતાને પણ જાણી છે, સ્વરૂપનું શુદ્ધત્વ જાણ્યું છે, પ્રતીતિમાં આવ્યું છે પોતા સ્વરૂપે. રાગાદી અંશની અશુદ્ધતાને જાણી છે પણ એની સ્વપણે પ્રતીતિ કરી નથી. એટલે શુદ્ધતાના અંશ પાછળ પ્રતીતિનું બળ છે, અશુદ્ધતાના અંશ પાછળ પ્રતીતિનું બળ નથી. એટલે હું પણ એમાં આવતો નથી. પ્રતીતિનો પ્રકાર છે હું પણ કરવાનો. હું પણ જે સત્તાને ગ્રહે તે પ્રતીતિ ભાવ છે નિર્વિકલ્પણે. તો શુદ્ધત્વ અંશને જાણતા, શુદ્ધ સ્વભાવને જાણતા હુંપણાની પ્રતીતિ સહિત જાણે છે. બેનું જાણવું સરખું નથી એમ કહે છે. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બંને નય જ્ઞાન પ્રવર્તે છે. બંને નય જ્ઞાન સમ્યક શ્રુત જ્ઞાનના જ અવયવો છે. શ્રુત જ્ઞાન પ્રમાણ શ્રુત જ્ઞાન અવયવી છે, છતાં બંનેની કક્ષા એક સરખી નથી, બંનેનું સ્તર એક સરખું નથી. જે નિશ્ચય નહીં નો વિષય છે તે પ્રતીતિ સહિતનું જ્ઞાન છે, નિશ્ચય નહીં પરિણમે છે કે હું આવો ત્રિકાળ શુદ્ધ છું એમ પોતાની પ્રતીતિ હું પણ આની દે છે. જ્યાં અશુદ્ધ અંશ છે ત્યાં એ પરિણમનનો એક અંશ હોવા છતાં હું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપે એમને એમ રહું છું ને આટલા અંશમાં ગડબડ થાય છે એમ જાણે છે. એમાં હું પણ માનતો નથી એટલે બહુ મોટો ફેર છે એ જાણવા. હું પણ માને તો એને હું પણ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપમાં રહે નહીં. બે જગ્યાએ હું પણ પ્રતીતિમાં રહી શકતો
નથી.
કા પ્રતીતિ સ્વરૂપની ને કા પ્રતીતિ પરની. પરની તે મિથ્યા અને સ્વરૂપની તે તેથી અશુદ્ધત્વ અંશને પણ પોતાનો કલ્પતો નથી. સ્વસંવેદન મતિ જ્ઞાન વડે થયું છે. પોતાનું જે સ્વસંવેદન છે તે મતિ જ્ઞાનમાં વેદ્યું છે. મતિ જ્ઞાન દ્વારા વેદ્યું છે. આશ્રય સ્વરૂપનો કર્યો છે. સર્વજ્ઞ શક્તિનો આશ્રય કરીને પોતાના જ્ઞાનને પોતે જ્ઞાને જ વેદ્યું છે એને સ્વસંવેદન કહેવામાં આવે છે. કેમ કે વેદન તો જ્ઞાનની પર્યાયમાં થાય છે. ત્રિકાળીમાં વેદન થતું નથી. એવું સ્વસંવેદન મતિ જ્ઞાન વડે થયું છે. જ્ઞાન પ્રકાશ મારો છે. મારા સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલો મારો જ્ઞાનનો પ્રકાશ છે. એ પ્રમાણે શુદ્ધ જ્ઞાનમાં વિચારે વિશેષ મેં મનન કર્યું તે કેવો છું એમ કરીને પછી આગળ પાછો એ સ્વરૂપનો વિષય લેવો છે.
જય હો.